నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సవసాహూణం. శ్రీ జిన శాసన గురు నమో నానావిధ సుఖకార ఆత్మహిత ఉపదేశతే కరే మంగళాచార. సోహి జిన శాసన మే ఆత్మానుశాసన శ్రుత జాకి దుఃఖ హారి సుఖకారి సాచి శాసనా జాకు గుణ భద్ర కర్తా గుణ భద్ర जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना. ऐसे साल शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना. ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हुके होत अर्थ भासना. जाते देश जाते मंद बुद्धि हुके होत अर्थ भासना. आत्मानुशासन ग्रंथ विराजमान छे. गुण भद्र आचार्य देव द्वारा रचित अद्भुत ग्रंथ छे, जेमा आपणे हमणा सुधीनी पहली त्रण गाथा उपर स्वाध्याय कर्यो. लास्ट टाइम आपणे त्रीजी गाथा उपर स्वाध्याय कर्यो हतो. त्रण गाथा नो आपणे हरिगीत पाठ गाईए. पहली गाथा मंगलाचरण रूपे छे. मंगलाचरण करीने बीजी बे गाथानो पण पाठ करीने आपणे चौथी गाथा उपर आजे स्वाध्याय प्रारंभ करशुं. जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उरधार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अरु सुखकारी रचना करता. मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो. लास्ट टाइम आपणे आ त्रीजी गाथा उपर स्वाध्याय कर्यो हतो, जेमा आचार्य देव कहे छे कटु उपदेश से भी भयभीत न होने की प्रेरणा. शुरुआतमां तत्काल उपदेश तने थोड़ो कड़वो लागे कठिन लागे, परंतु ए उपदेश तारा हित माटे ज छे. अनी पहलानी जी गाथा छे एनाथी आ गाथा कनेक्टेड छे के हे आत्मन यदि तू दुख से डरता और सुख की वांछा करता. दुख थी डरे छे अने सुखनी वांछा करे छे, सुखनी प्राप्ति करवी छे, तो तने आ उपदेश खरेखर हितकारी छे. एटले आ उपदेश ने रुचि पूर्वक समझण पूर्वक विश्वास थी ग्रहण करजे तो तारू हित अवश्य थशे, दुख अवश्य टळशे अने सुखनी अवश्य प्राप्ति थशे. तो ए रीते आ त्रीजी गाथा थई. हवे आपणे चौथी गाथा उपर स्वाध्याय करीए. टाइम रहेशे तो पांचमी गाथा अत्यंत मार्मिक पांचमी गाथा थी प्रकरण आखो चालू थाय छे, तो ए आपणे लेशुं. जो चौथी गाथा मां शुं कहे छे, लास्ट टाइम आपणे आनी भूमिका थोड़ी छेल्ले बे मिनिट बांधी हती के अहियां कहे छे कि कोई तर्क करता है कि यदि तर्क करता है कि उपदेश दाता तो बहुत है, इसीलिए तुम्हारे निष्फल खेद करने से क्या सिद्ध होगा. इसका उत्तर निम्न छंद में देते हैं. सुकेश के उपदेश दाता तो विश्व में घना बदा है, ख्याल आवे छे. तो हवे तमे पाछो केम नवो उपदेश आपो छो. तो हवे अहीं ए प्रश्न तर्क કે પછી એવો જે વિકલ્પ છે એને શાંત કરવા માટે બહુ જ સરસ ચોથી ગાથા આચાર્યદેવ લખે છે અને એમાં એ કહે છે કે અમે જે ઉપદેશ આપીએ છીએ એ ઉપદેશ કેવા પ્રકારનો છે અને જગતમાં જે ઉપદેશ ચાલે છે એ ઉપદેશ કેવા પ્રકારનો છે એ વાતને અહીંયા સિદ્ધ કરે છે. જો ચોથી ગાથા આપણે લઈએ એનો અર્થ વાંચશું એટલે વધારે વિશેષ ખ્યાલ આવશે. હુએ વ્યર્થ ઉદ્દત જો જનગન અતિવા ચાલ સુલભ હોતે ભીગે અંતર વાલે જગહિત અભિલાષી દુર્લભ હોતે. ભીગે અંતર વાલે જગહિત અભિલાષી દુર્લભ હોતે. હવે જો આપણે આનો અર્થ પહેલા જોઈએ. અહીંયા કહે છે કે બે વસ્તુ જગતમાં અત્યંત દુર્લભ છે. બે વસ્તુ જગતમાં અત્યંત દુર્લભ છે. કઈ બે વસ્તુ? એક, પહેલા થોડોક સામાન્ય અર્થ કરું છું પછી અહીંયાથી વાંચશો. એક જે લૌકિક વસ્તુ બતાવી છે કે જે અત્યંત દુર્લભ છે અને એક અલૌકિક વસ્તુ બતાવી છે જે અત્યંત દુર્લભ છે. દુર્લભ છે, ખ્યાલ આવે છે? હવે બે કઈ વસ્તુ કીધી? તો કે એક એવા વાદળા, લૌકિક લૌકિક પહેલા અહીંયા આપી છે વાત બહુ સરસ કે એવા વાદળા કે જે ગરજે પણ અને પછી વરસે પણ, ખ્યાલ આવે છે? ખાલી ગરજવા વાળા વાદળા તો બહુ મળશે પરંતુ ગરજીને વરસવા વાળા, ધરતીને ભીની કરવા વાળા, ખ્યાલ આવે છે? અનાજને પાણી પીવડાવવા વાળા એવા વાદળા બહુ જ દુર્લભ છે. આ એક લૌકિક વસ્તુ થઈ, સમજાઈ? અને અલૌકિક વસ્તુમાં શું કહે છે કે જે આત્મહિતનો, સુખી થવાનો સાચો ઉપાય અને માર્ગ બતાવવા વાળા ગુરુઓ આ જગતમાં અત્યંત દુર્લભ છે. ઉપદેશદાતા તો જગતમાં ઘણા મળી જશે. મોટિવેશનલ સ્પીકર્સ કેટલા હોય છે, ખ્યાલ આવે છે? અને ધર્મના નામે પણ ઉપદેશ આપવા વાળા કેટલા હોય છે, જગતનું ભલું કરવા વાળા, ઉપદેશ આપવા વાળા પણ કેટલા હોય છે. પરંતુ અહીંયા કહે છે કે એવા ઉપદેશદાતા, કેવા ઉપદેશદાતા કે જે અત્યંત કરુણાપૂર્વક, અત્યંત ભીના હૃદયથી, ભીંજાયેલા હૃદયથી, કોઈ સ્વાર્થ વગર, નિસ્વાર્થ ભાવે જગતના જીવોનું હિત થાય, કલ્યાણ થાય, સુખી થાય અને સાચા સુખની પ્રાપ્તિ થાય એવો ઉપદેશ, તાત્વિક ઉપદેશ, સાચો ઉપદેશ, એ ઉપદેશ આપવા વાળા દાતા એટલે ગુરુઓ આ જગતમાં દુર્લભ છે, ખ્યાલ આવે છે? તો અહીંયા આચાર્યદેવ એમ કહે છે કે અમે તો એવો ઉપદેશ આપશું, એવી વાત કરશું કે જેનાથી તમારા અંદરમાં કશાયની અગ્નિ, મોહરૂપી મિથ્યા ભાવ, અજ્ઞાન ભાવ, આકુળતા અને આ સંસાર પરિભ્રમણ, ભવ ભ્રમણ, પંચ પરાવર્તનમાં અત્યંત દુઃખ પામતો જીવ જે નિરંતર આકુળિત છે, એની આકુળતા, એનો મોહ, એનું અજ્ઞાન, એનો કશાય, એનો વિભાવ કેવી રીતના દૂર થાય એ ઉપદેશ, એનો ઉપાય, એ માર્ગ બતાવવા વાળા અમે ગુરુઓ છે, ખ્યાલ આવે છે? તો એ રીતની આ ચોથી ગાથામાં વાત કરી છે. જો આપણે વાંચીએ, ખોટા ઉપદેશ દેને વાલે ઓર, હવે ખોટા ઉપદેશનો અર્થ થોડો સમજજો. ખોટો ઉપદેશ એટલે શું? જે ઉપદેશ, થોડી વાત કડક લાગશે પરંતુ સત્ય છે, જે ઉપદેશ મિથ્યાત્વને પુષ્ટ કરે એ બધો ઉપદેશ ખોટો છે. પછી એ ગ્રહિત મિથ્યાત્વ હોય કે પછી એ અગ્રહિત મિથ્યાત્વ હોય, જે ઉપદેશ કશાયને પુષ્ટ કરે, મિથ્યાત્વને પુષ્ટ કરે, સંસારને પુષ્ટ કરે, વિષય ભાવને પુષ્ટ કરે એ ઉપદેશ કેવો છે? ખોટો છે, ખ્યાલ આવે છે? તો જે અશુભ ભાવ વાળો ઉપદેશ છે કે જીવ હિંસામાં ધર્મ છે, ખ્યાલ આવે છે? તો એવા પ્રકાર, બલિ ચડાવવામાં ધર્મ છે, આમ કરવામાં ધર્મ છે, તો એ જીવ હિંસામાં ધર્મ કેવા વાળો ઉપદેશ તો અત્યંત અત્યંત ખોટો છે. પરંતુ હવે સાંભળજો, જે ઉપદેશ માત્ર ત્યાં સુધી સીમિત રહી જાય છે એ શુભ ભાવમાં ધર્મ છે. જીવ દયા પાડો, બીજા જીવોની રક્ષા કરો, ખ્યાલ આવે છે, બીજા જીવોને મદદ કરો. જો આ ઉપદેશ ખોટો ધર્મના એંગલથી છે, આત્મકલ્યાણના એંગલથી છે. સાધારણ સામાન્ય વાત કરીએ તો બરાબર છે કે ભાઈ કોઈને મદદ કરો, જીવહિંસા કરો, જીવહિંસાથી બચો, જીવોની હિંસાથી બચો, એની રક્ષા કરો, ખ્યાલ આવે છે, તો એક સામાન્ય ઉપદેશ બરાબર છે. પરંતુ અહીંયા એ ઉપદેશને ખોટો કેમ કીધો? કેમ ખોટો કીધો? કારણ કે એ ઉપદેશ તારા આત્મકલ્યાણમાં કોઈ પણ પ્રકારે હિતકારી નથી. એ ઉપદેશથી તારા આત્માનું કલ્યાણ નહીં થાય, તારા આત્માનો તને અનુભવ નહીં થાય, તને પરમ સુખની પ્રાપ્તિ નહીં થાય, તારો સંસાર નહીં છૂટે, તારો મોક્ષ માર્ગ ચાલુ નહીં થાય, એટલે માટે ઉપદેશ ખોટો છે. એટલે તો ગુરુદેવ શ્રી કહેતા હતા ને, હવે આ ઉપદેશ દાતાનો જે વાત બીજી ગાથામાં આવવાની, પછીની ગાથામાં આવવાની છે, એમાં ખરેખર જે આખી ગાથા છે એમાં 12 પોઈન્ટ છે. આ 12 પોઈન્ટમાં ગુરુદેવ શ્રીને ઉભા કરી છે કે સાચા ઉપદેશ દાતા કેવા, વક્તા કેવા, ખ્યાલ આવે છે. તો એમાં આખી વાત આપણને સમજાશે કે ખરેખર સાચો ઉપદેશ આપવા વાળા, હિતનો ઉપદેશ આપવા વાળા, અને આવી સૂક્ષ્મ વાત, સૂક્ષ્મ સિદ્ધાંતો, જન જન અણુ અણુ કણ કણની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળા, જે એક એક સમયની પર્યાય ક્રમબદ્ધ છે, એવા અદભુત સિદ્ધાંત, 4 અભાવ 5 ભાવ આદિ અનેક અદભુત સિદ્ધાંતોની ઘોષણા કરવા વાળા પરમ સત્ય ઉપદેશ દાતા આ વિશ્વમાં અત્યંત દુર્લભ છે, એમ સમજો. જે ઉપદેશ ખરેખર સાંભળીને આપણને ખરેખર આપણું સ્વરૂપ આપણને સમજાય, સ્વરૂપ સમજાવવા વાળો ઉપદેશ, પોતાના સ્વરૂપને અનુભવીને જગતના જીવોની સામે વાત મૂકવા વાળો ઉપદેશ અત્યંત દુર્લભ છે કે નહીં? બોલો, ક્યાં મળશે આ ઉપદેશ? આવી વાત ક્યાં મળશે? આવી સૂક્ષ્મ વાત ક્યાં મળશે? આવી ગહન વાત ક્યાં મળશે? આવી સત્ય વાત ક્યાં મળશે? આવી પારમાર્થિક પરમ સત્ય વાત ક્યાં મળશે? ડંકાના ચોટે ગુરુદેવશ્રીએ આ ઉપદેશ જગતની સામે મૂક્યો, નિડરપણે, નિર્ભયપણે, ખ્યાલ આવે છે. તો અહીંયા કહે છે, ખોટો ઉપદેશ દેવા વાળા અને નિરર્થક મહંતા સે ઉદ્ધત મનુષ્ય તથા વ્યર્થ ગરજને વાલે નિરર્થક મેઘ સુલભ હે. ઘણા જીવોની આદત હોય ને કે ભાઈ ઉપદેશમાં એટલી મોટી મોટી વાતો કરે, આમ કરી દેશું, આમ કરે, એટલે અહીંયા લખે છે નિરર્થક મહંતતા છે ઉદ્ધત મનુષ્ય. ખાલી મહંતતા, મહાનતા, ખાલી વચનમાં મોટી વાતો છે, પરંતુ ખબર નહીં કાર્યમાં કેટલું કરશે, ખ્યાલ આવે છે. તો અંદર કાંઈ છે, બોલવામાં કાંઈ છે, કરશે કાંઈક, તો એ પ્રકારની જે મહંતા, મહાનતા, માન કશાયનું પોષણ કરવા વાળા, ખ્યાલ આવે છે. તો એવા ઉપદેશ દાતા તો અત્યંત સુલભ છે. અને પછી શું કે છે કે વ્યર્થ ગરજને વાલે નિરર્થક મેઘ, વ્યર્થ ગરજને વાલે નિરર્થક મેઘ, કે જે ખાલી ગરજે છે, સમજાય છે ને કિન્નરી, જે ખાલી ગરજે છે પરંતુ વરસવાના નથી, હને, તો એવા મેઘ પણ સુલભ છે અને આવા ઉપદેશ દાતા પણ સુલભ છે, ખ્યાલ આવે છે. પરંતુ કહે છે, હવે જો મેઇન વાત, અંતરંગ મેં ધર્મ બુદ્ધિ સે, એક એક શબ્દ જો, હવે સાચા ઉપદેશ દાતા કેવો ઉપદેશ આપવો છે, શું કેવું છે, શું વાત કરવી છે, એ કહે છે કે અંતરંગ મેં ધર્મ બુદ્ધિ સે ભીગે હુએ. કઈ બુદ્ધિ? ધર્મ બુદ્ધિ, એટલે કે જે પોતે ધર્મ પામ્યા છે, જે પોતે ધર્મની અનુભૂતિ એટલે કે ધર્મીના આશરે પરિણતિમાં ધર્મ પ્રગટ થયો છે, એટલે કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમ્યા છે, જે સાક્ષાત સુખ સ્વભાવી, જે સુખની ખાણ છે, સુખ સ્વભાવી એવો જે ભગવાન આત્મા છે, એવી જે આપણી મૂળ વસ્તુ છે, મૂળ સ્વભાવ છે, એવા સ્વભાવનો અનુભવ કરીને બેઠા છે. એટલે કે છે અંતરંગ મેં ધર્મ બુદ્ધિ, अंतरंग में धर्म बुद्धि से भीगे। धर्म बुद्धि अंतरंग, अंतरंग कन के धर्म अंतरंग नी परिणति नुना। धर्मी ना आश्रय थी प्रगट थतो शुद्ध भावे धर्म है। तो एवा धर्म बुद्धि थी भीगे हुए तथा संसार के दुखों से जीवों का उद्धार करने की इच्छा वाले मनुष्य के जगत ना जीवो खरेखर जिस अत्यंत अकारण करुणा है उनको तो चाहे अकारण करुणा भाव जिना अंतरंग में उछड़े छे। अरे बोलो गुरुदेव श्री सामने देखाय छे कि नहीं? एमनु व्यक्तित्व, एमनु हृदय, एमनु जीवन, एमनी परिणति, एमनी सोच अने एमनी अंतरंग में धर्मनी प्राप्ति अने जगतना जीवो आओ धर्म प्रगट करे, प्राप्त करे, सुखी थाय एवी भावना। तो शू लखे छे कि संसार के दुखों से जीवो का उद्धार करने की इच्छा वाले मनुष्य। संसार ना बदा एटले तो कहे ने के 16 कारण भावना में पहली भावना कई छे? दर्शन विशुद्धि भावना। तो दर्शन विशुद्धि भावना एटले शू के एवी भावना, एवा भाव, एवा परिणाम के जे परिणाम अंतरंग में ज्ञानियों ने एवा उछड़े छे के जेवु सुख, जेवो आनंद, जेवो मान, जेवी प्रभुता, जेवी अनुभूति, जेवु ज्ञान, जेवु वेदन, जेवु संवेदन अमे प्रगट कयु, एवु वेदन संवेदन ज्ञान मार्ग जगतना बदा जीवो प्रगट करे एवी भावना जारे अंदर थी उछड़े छे ज्ञानी ने त्यारे एमने तीर्थंकर नाम कर्मनी प्रकृति नो बन थाय। ख्याल आवे छे? अमे अमे अमृत नु भोजन करिए तो जगतना जीवो पण अमृत नु भोजन करे। जगतना जीवो जहर केम पीए? जगतना जीवो कषायनी अग्नि मा केम बढ़े? जगतना जीवो संसार मा परिभ्रमण करवा केम चाल्या रहे अने ए पर आवो मार्ग प्राप्त करिया पछी अपने हजीन नेगेटिव नथी बोलती परंतु विचार जो कि हजीन अपने जे मार्ग जे मनुष्य भव अने जे वाद अने जे गंभीर तत्व अने जे गुरुदेव नी वाणी जे तीर्थंकर नो द्रव्य जे गणगर नो द्रव्य जे ज्ञानी धर्मात्माओ अने जे आचार्य परंपरा अने जे तीर्थंकर नी वाणी अने नो सार समझावा वाला गुरुदेव मळ्या छे एनी आपने अत्यंत अत्यंत महिमा गंभीरता अने अत्यंत अत्यंत अहोभाव। अपने खरेखर आखो दिवस एवं लागू जो आखो दिवस कहू के कई अलौकिक वस्तु आपने मिली। हम आ मार्ग पर अपने आ भव में प्रयाण नहीं करिए, समझाय से कदम नहीं मुकिए, मार्ग पर आरूढ़ नहीं थे, आत्मविश्वास नहीं करिए, अनुभूति प्रगट नहीं करिए, अने वाणी सार्थक नहीं करिए, ना भाव ने नहीं समझिए, अने आत्मा ना दर्शन नहीं करिए तो आवो अवसर पाचो अनंत काल में नहीं मळे। ख्याल आवे छे? कारण के थोड़ाक मंद कषायना भाव, पुण्य ना भाव करीने तो एकाद भाव स्वर्ग आदि नो मळी जशे, पछी शू? आ मिथ्यात्व ना जे मूळिया छे एने मूळ माथे उखेड़ी फेंकवा माटेनो आ उपायना मार्ग आपने गुरुदेवशी समझावे। एटले बहु ज सरस आ गाथा 4 नंबर नी जे गाथा छे अत्यंत मार्मिक गाथा छे। जो शू कहे? अंतरंग में धर्म बुद्धि से भीगे हुए तथा संसार के दुखों से जीवो का उद्धार करने की इच्छा वाले मनुष्य तथा अंतरंग में जल से भरे हुए और अन्न उत्पादक करके लोक का उपकार करने में कारणभूत में दुर्लभ है। लौकिक में मेघ दुर्लभ छे अने अहिया कहे छे कि आवा उपदेश दाता दुर्लभ छे। ख्याल आए छे? एक आम के ने कृपाणु देव जो तमे आत्मसिद्धि लखवानु चालू कर्यु कलम उपड़ी अने पहली ज पंक्ति सु लखाई मने जे स्वरूप समझ्या विना पाम्यो दुख। स्वरूप समझ्या विना तू अत्यंत दुखी छे भाई। दुख नु कारण शू छे? दुख से जीवो का उद्धार। दुख शू छे? आपणे वात करी थी बीजी गाथा में, दुख शू छे? पाप नो उदय आवे ए दुख छे? बोलो, प्रतिकूलता आवे ए दुख छे? કે શરીરમાં કોઈ રોગ આવે એ દુઃખ છે કે ઇષ્ટનો વિયોગ થઈ જાય દુઃખ છે કે અનિષ્ટનો સંયોગ થઈ જાય દુઃખ છે કે દુઃખ શું છે બોલો દુઃખ શું છે દુઃખ સે જીવો કો છુડાના હૈ ઉદ્ધાર કરના હૈ જીવો કા દુઃખ સે મુક્ત કરના હૈ જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ સે ભયવન આની પહેલીની ગાથામાં પણ આવ્યું ને હે આત્મન તું દુઃખ સે ડરતા બોલો પ્રતિ સમય જીવ ઉપાય કરે છે તેના ઉપાય કરે છે તેની માટે ઉપાય કરે છે શું ઉપાય કરે છે સુખી થવાનો ઉપાય કરીએ છીએ ને સવારથી રાત પ્રયત્ન પ્રયાસ તેના ચાલે છે બોલો દુઃખી છે ને તો દુઃખ શું છે પહેલા તો એ સમજવું પડશે ને કે દુઃખનું સ્વરૂપ શું છે દુઃખ છે શું દુઃખનું કારણ શું છે દુઃખી છે કે દુઃખનું કારણ છે ખરેખર દુઃખનું કારણ છે અજ્ઞાન મૂળ કારણ શું છે દુઃખનું મૂળ કારણ શું છે અજ્ઞાન છે અજ્ઞાન તું પોતાના સ્વભાવને ભૂલ્યો છે એ જ સૌથી મોટું દુઃખ છે સ્વરૂપ વિસ્મરણ એ જ સૌથી મોટું દુઃખ છે તો કે છે એવા દુઃખથી જીવોને મુક્ત કરવા માટેનો ઉપદેશ અમે આપવાના જે ઉપદેશ આ જગતમાં વિશ્વમાં અત્યંત દુર્લભ તમે જોઈ લેજો ક્યાંય પણ જાઓ આવી સૂક્ષ્મ તત્વની વાત આવી સૂક્ષ્મ દ્રવ્યગુણ પર્યાયની વાત એક એક પર્યાયની સ્વતંત્રતાની વાત અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો આ જૈન ધર્મ છે અને એમાં પણ પ્રત્યેક આત્માને પરમાત્મા બતાવવા ભગવાન કેવા વાળો પ્રભુ કેવા વાળો પરિપૂર્ણ કેવા વાળો બધા આત્મામાં ભગવાન બનવાની સામર્થ્ય છે શક્તિ અપેક્ષા એ સ્વભાવથી અનંત ગુણ શક્તિ સામર્થ્ય સંપન્ન છે એવી વાત કરવા વાળો ઉપદેશ અત્યંત દુર્લભ છે ક્યાં એ ઉપદેશમાં બહારમાં શું આવશે બધા ભક્ત બનો અને અહીંયા બધા ભગવાન બનો ખ્યાલ આવે છે આમ કરી નાખો તો આમ થઈ જશે પુણ્ય ભાવ કરો તો આમ થઈ જશે અરે અહીંયા તો કહે છે કે ભાઈ પુણ્ય ભાવમાં પણ ધર્મ નથી અહીંયા કહે છે કે તું દ્રવ્યલિંગી મુનિ અમે આવી ને વાત 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કરી આવ્યા બોલો કેટલું જ્ઞાન કરી આવ્યા હમણાં આંકડા જોયા ને બધા નંબર તો 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કરી આવ્યો તું ભાઈ અને અનંતવાર મુનિ દીક્ષા ધારણ કરી આવ્યો કેટલી વાર મુનિ દીક્ષા ધારણ કરી કેટલી વાર નવમી ગ્રહવી ગયો તો કેટલી વાર મનુષ્ય બન્યો હશે કેટલી વાર પુરુષ પર્યાય કેટલી વાર જૈન ધર્મ અને એમાં પણ કેટલી વાર મુનિ ધર્મ પાલન કરી આવ્યો જે અત્યંત દુર્લભ છે પાછો વિચાર કરો એટલે અનંત કાળથી રખડીએ છે સિદ્ધ થાય છે કે એક સમય માટે પણ આપણે આપણા શુદ્ધાત્માની દ્રષ્ટિ નથી કરી એક સમય માટે પણ આપણે સત્યનો સ્વીકાર નથી કર્યો એક સમય માટે પણ આપણે અંદરમાં વિરાજમાન દ્રવ્ય કર્મ ન કર્મ ભાવ કર્મથી રહિત એવો જે જ્ઞાયક ભાવ છે એ જ્ઞાયક ભાવનો આશ્રય નથી લીધો વિશ્વાસ નથી કર્યો આપણી ભાષામાં વાણીમાં બોલવામાં આ તત્વ આવી જાય પરંતુ અભિપ્રાયમાં અગર એમ જ બેઠું છે કે ભાઈ હું શરીર છું ને હું ઘર કુટુંબ પરિવારનો કરતા છું ને હું વાણીનો કરતા છું અને હું શુભ ભાવનો કરતા છું ને પર્યાયનો કરતા છું તો એ કરતા ભાવ તને મારી નાખ એ મિથ્યા ભાવ તને સંસારમાં ક્યાંય રખડવા ક્યાંય 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 ફેંકી દઈશ અને આ ભાવ અને આ વાત અગર આપણે આ ભાવમાં વાત નહીં સમજ્યા તો ક્યારે સમજ એટલે કહે છે અને સમજવામાં શું સમજવાનું છે સમજવાના નામ પર પુરુષાર્થના નામ પર ધર્મના નામ પર જેમ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો જેમ છે એમ સ્વીકાર કરો ખ્યાલ આવે છે સ્વીકાર કરો કે બસ હું પરમાત્મા છું હું આત્મા છું હું શુદ્ધાત્મા છું હું પરિપૂર્ણ છું મારામાં મારું સર્વસ્વ છે અને વિચાર કરવો પડશે ચિંતન કરવું પડશે નિર્ણય કરવો પડશે તર્કથી યુક્તિથી ન્યાયથી લોજિકથી વાતને બેસાડવી પડશે કે પરમાં ક્યાંય સુખ નથી તારું સુખ તારામાં છે આ ઉપદેશ દુર્લભ છે ખ્યાલ આવે છે તું એક સ્વતંત્ર સ્વાધીન તત્વ દ્રવ્ય છો આ ઉપદેશ દુર્લભ છે તારામાં ભગવાન બનવાની સામર્થ્ય છે આ ઉપદેશ દુર્લભ છે તું ખરેખર પરાધીન નથી તું સ્વાધીન તત્વ છો આ ઉપદેશ દુર્લભ છે તું પરનું કાર્ય કરી શકવામાં સમર્થ નથી આ ઉપદેશ દુર્લભ છે કરી શકવામાં સમર્થ છે આપણે તો એમ જ લાગે છે હું કરું છું કરતા ભાવ નિરંતર પોષાય પરમાથી સુખ બુદ્ધિ નથી છૂટતી પરમાથી એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ સ્વામિત્વ બુદ્ધિ નથી છૂટતી એટલે માટે આ જીવને ખરેખર સુખની અનુભૂતિ નથી જ્યાં એની માન્યતામાં આવે કે હું ખરેખર આ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી અત્યંત ભિન્ન તત્વ છું અંદરમાં જ્યાં એ ભાવ વાસના માન્યતા શ્રદ્ધા વિશ્વાસ પ્રતીતિ અને રૂચિમાં વાત આવે તો ખરેખર એને અંદરમાં એક અલગ પ્રકારની અનુભૂતિ, એક અલગ પ્રકારની પરિણતિ, એક અલગ પ્રકારનું વેદન, એક અલગ પ્રકારનો સેલ્ફ કોન્ફિડન્સ આવે. પોઈન્ટ સમજાય છે? એક આત્મવિશ્વાસ, આત્મબળ જે કહીએ ને કે ઉદયના પ્રસંગમાં પછી એ આત્મબળના આશ્રયથી, તત્વના આશ્રયથી, સ્વભાવના આશ્રયથી અને પોતાના સ્વરૂપના આશ્રયથી અપ્રભાવિત ઉભો રહી શકશે. કોઈ પણ ઉદય અને ઔદયિક ભાવથી પ્રભાવિત નહીં. પ્રભાવિત સમજે છે? પ્રભાવિત, પ્રભાવિત એ ઇન્ફ્લુઅન્સ થઈ જાય, ઇન્ફ્લુઅન્સ થઈએ ને આપણે, ઇન્ફ્લુઅન્સ થઈ જાય એટલે પ્રભાવિત થઈ જઈએ, તો પ્રભાવિત નહીં. એટલે કહે છે કે જો આ આપણે વાત કરી અર્થની, હવે આગળ ભાવાર્થ જો. બીજોલીબેન ગયા પૂછતા હતા, કંઈક મને પ્રશ્ન પૂછતા હતા, હમણાં આવશે એટલે ઉત્તર આપું છું. એમનો એક પ્રશ્ન હતો, એ પ્રશ્નનો ઉત્તર આપણે લઈએ. જો અહીંયા શું કહે છે, પહેલા ભાવાર્થ વાંચીએ. યદ્યપી ઉપદેશ દાતા બહુત હૈ તથાપિ ધર્મ બુદ્ધિ સે જીવો કા ઉદ્ધાર કરને વાલા જૈસા ઉપદેશ હમ દેંગે વૈસા ઉપદેશ દેને વાલે કમ હૈ ઇસલિયે હમારા ઉદ્યમ નિરર્થક નહીં હૈ. અમારો ઉદ્યમ નિરર્થક નથી થયો. કેટલો વિશ્વાસ છે આચાર્ય દેવને કે અમે ઉપદેશ આપશું તો એવા સામે કોઈ એવા ભવ્ય જીવો જેની હોનહાર પાકી ગઈ છે, ભવિતવ્ય નજીક આવી ગયું છે કાર્ય થવાનું, એવા જીવોના કાને આ વાત પડવાની જ. અચ્છા, કુનકુન આચાર્ય દેવે શું કહ્યું બોલો? કુનકુન વંદંતુ સર્વ સિદ્ધે, બોલો પહેલી ગાથામાં. અરે અમે અમારી પરિણતિમાં હને અને જગતના સર્વ જીવોની, ભવ્ય જીવોની પરિણતિમાં અનંત સિદ્ધોની સ્થાપના કરી. બોલો કેટલો કોન્ફિડન્સ કે તમારી પ્રણતિમાં અને અમારી પ્રણતિમાં અમે સિદ્ધોની સ્થાપના કરીએ છીએ, એટલે બીજું કાંઈ હોય તો એને કાઢી લેજો. કેમ? કારણ કે તમારી પ્રણતિમાં અમે અનંત સિદ્ધોની સ્થાપના કરીએ. કેટલો કોન્ફિડન્સ કે આ વાત, આ વાણી જેના કાને પડશે, જેનું હોનાર અને ભવિતવ્ય જાગૃત થઈ ગયું છે, એક તો એને આ વાત મળશે. ખ્યાલ આવે છે? એને આ વાત મળશે, એને આવા ગુરુની દેશના મળશે, અને પછી એ પુરુષાર્થ વડે કાર્ય પણ કરશે. પુણ્યના ઉદયથી વાત મળશે અને પુરુષાર્થથી કાર્ય કરશે. બે થશે કે નહીં? કારણ કે દેશના લબ્ધિ ઇમ્પોર્ટન્ટ છે, પાંચ લબ્ધિપૂર્વક કાર્ય થાય છે, તો પુણ્યના ઉદયથી વાત મળશે. તેમ સમજો કે આપણે જેટલા સાંભળી રહ્યા છે, આપણો કોઈ સાતિશય પુણ્યનો ઉદય છે કે આપણને આ વાત મળી. હવે પુરુષાર્થથી કાર્ય કરવાનો સમય આવી ગયો છે, હવે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. જે સિદ્ધાંત છે, જે વસ્તુ સ્વરૂપ છે, એનું બંધારણ છે, જે બેઝિક સ્ટ્રક્ચર છે પદાર્થનું, વિશ્વનું, વિશ્વની વ્યવસ્થા, વસ્તુની વ્યવસ્થા, એ તો આપણને સમજાઈ ગઈ છે. દ્રવ્યગુણ પર્યાય છે, સાત તત્વ છે. તો હવે શું કરશું? બોલો હવે શું કરશું? શું કરશું રૂપાબેન? હવે શું કરવાનું? પુરુષાર્થના નામ પર, ધર્મના નામ પર, સ્વાધ્યાયના નામ પર વાંચન તો કરવાનો જ, સ્વાધ્યાય તો કરવાનો જ, ચારે અનુયોગનો સ્વાધ્યાય કરવાનો. એની સાથે સાથે, એની સાથે સાથે ખાલી વાંચન, ખાલી સંભળાવવાનું, ખાલી સાંભળવાનું, ખાલી ક્ષયોક્ષમ જ્ઞાન વધે એ જ ઉદ્દેશ, એ જ લક્ષ્ય ના, ખાલી એ નહીં, એની સાથે સાથે તત્વ નિર્ણય, એની સાથે સાથે આત્મનિર્ણય, તત્વ નિર્ણય, પોતાનો નિર્ણય, સાચો નિર્ણય, સ્વનો નિર્ણય, પરનો નિર્ણય, છ દ્રવ્યનો નિર્ણય, સાત તત્વનો નિર્ણય, હે જે ઉપાદે તત્વનો નિર્ણય, જે તત્વનું જેવું સ્વરૂપ છે એનો એવો નિશંક નિર્ણય, એ પુરુષાર્થ છે. અગર એનાથી ચૂકી ગયા તો પતિ. બારમાં ગમે તે હોય, ક્ષયોક્ષમ જ્ઞાન ગમે તેટલું હોય, યશ કીર્તિનો ઉદય હોય, માન મળતું હોય, ખમા ખમા થતી હોય, અરે એનાથી શું મતલબ છે? એનાથી શું કાર્યની સિદ્ધિ થવાની છે? આજે સૌધર્મેન્દ્ર છે, ચક્રવર્તી છે, ખ્યાલ આવે છે? કે જેટલા પણ નારકીઓ સમ્યક દ્રષ્ટિ છે, દેવો સમ્યક દ્રષ્ટિ છે, મનુષ્ય સમ્યક દ્રષ્ટિ છે, તિર્યન સમ્યક દ્રષ્ટિ છે, કોના આધારે મહાન છે બોલો? કોના આધારે પૂજ્ય છે બોલો? કોના આધારે જીવે છે બોલો? કોના આધારે સુખી છે બોલો? કોનો આશ્રય છે? ક્યાં લક્ષ્ય છે? કોનો વિશ્વાસ છે? શું છે શ્રદ્ધામાં? સૂચે અભિપ્રાયમાં, સૂચે પ્રણતિમાં, સૂચે પ્રતિમાં. ક્યારેક વિચાર કરીએ શાંતિથી તો ખ્યાલ આવે કે અમૂલ્ય મનુષ્ય ભવના એક એક દિવસ જઈ રહ્યા છે, પૂરા થઈ રહ્યા છે અને મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે. આયુ કર્મના એક એક નિષેધ થઈ રહ્યા છે. ગઈકાલે ઘણી ચર્ચા કરી, ખબર નહીં આમાંથી કોણ હતું કોન્ફરન્સ, મને નથી ખ્યાલ, આહાર માર્ગણાની કેટલી કેટલી કર્ણાનિયોગના આધારે ચર્ચા કરી. આહાર માર્ગણા, આહાર વર્ગણા, નો કર્મ વર્ગણા, કર્મ વર્ગણા અને નો કર્મ વર્ગણામાં પણ ઘણી બધી વાતો, કેટલી સૂક્ષ્મ ચર્ચાઓ જીનાગમમાં આચાર્ય દેવે કહી છે આપણા મિથ્યા અભિપ્રાયને તોડાવવામાં. નહીં તો શું જરૂરત છે આ પૂતગલની કેવી રીતના રચના થાય છે, આખું આખું ફોર્મેશન બતાવ્યું કે આ શરીરની રચના કેવી રીતના થાય. ગર્ભમાં આવતા વિગ્રહ ગતિનો સમય પૂરો થાય, ગર્ભમાં આવતા પહેલા સમયથી આ શરીરની રચના કેવી રીતના થાય છે, કેવી રીતના પરમાણુઓ ગ્રહણ કરે છે, ગ્રહણ કરે છે, છોડે છે, ગ્રહણ કરે છે, છોડે છે, એ રીતે આખી આ શરીરની રચના પર્યાપ્તિ પૂરી થાય છે, શરીર બને છે અને પછી એ નો કર્મ વર્ગના આહાર વર્ગનાથી બનેલું આ શરીર, પછી એમાં જે પણ આ પરિવર્તન થાય છે અને છેલ્લે આયુ કર્મનો નિષેધ કરે અને આ શરીર અને આત્મા વિમુક્તા કરે છે. હવે તે શું કહી દો બોલે, એક એક વાત તેની માટે છે, આપણા કરતા ભાવને તોડાવવા માટે, આપણા અજ્ઞાન ભાવને તોડાવવા માટે. હવે એ આપણે આપણા અભિપ્રાયને અને આપણા પરિણામને આપણે તપાસવું પડશે, આપણે એનું નિરીક્ષણ કરવું પડશે કે આપણી અંદરમાં વિશુદ્ધિ અને આત્મવિશ્વાસને તત્વ નિર્ણય કેટલો વધ્યો. કંઈક અલગ પ્રકારની અંદરની દુનિયા છે, સ્વલોક છે, સ્વક્ષેત્ર છે, અરે અસંખ્યાત પ્રદેશનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારી, અનાદિ અનંત તું એક તત્વ છો. અને ક્યાં તારું એકત્વ પડ્યું છે, ક્યાં તારો કરતા ભાવ પડ્યો છે, એટલે કહે છે કે આવો ઉપદેશ અત્યંત દુર્લભ છે, કે જે ઉપદેશ સાંભળીને કોઈ વિરલોજી, સોગાનીજી, સોગાનીજી જેવા, માતાજી, માતાજી જેવા કોઈ એવા પુરુષાર્થી વિરલા જીવો ઉપદેશ સાંભળીને અંદરમાં એક એવો પ્રબલ પુરુષાર્થ, પુરુષાર્થનો વેગ કહો, પ્રબલ પુરુષાર્થની ધારા કહો કે જ્ઞાન અને રાગ જુદા છે, હું આ છું જ નહીં, મારું આ સ્વરૂપ જ નથી, આ જગતનું જે પ્રણમન, જે પ્રકારે, જે સમયે, જે પર્યાય, જે દ્રવ્યની, જે ક્ષેત્રે, જે કાળે, જે વિધિ, જે વિધાન ને જે નિમિત્તમાં જે જે જેમ થવાની છે એમ થવાની. એક વાર તો છોડો જગતની ચિંતા, એક વાર તો અંદરમાં આવા આત્મદર્શન કરી લો, આવી સંગની પંચેન્દ્રિય પર્યાય, આવું મન, આવા વિચાર કરવાની સામર્થ, નિર્ણય કરવાની સામર્થ આપણને મળી છે, એનો દુરુપયોગ ખરેખર ન કરવો, ભરપૂર સદુપયોગ કરવો. ખ્યાલ આવે છે? તો એ રીતે આ વાત છે. હવે જો આગળ વધીએ આપણે, આના પછી હવે કે છે, આ વાંચ્યું આપણે, જો ભાવા, યદ્યપિ ઉપદેશ દાતા બહુત હૈ તથાપિ ધર્મ બુદ્ધિ સે જીવો કા ઉદ્ધાર કરને વાલા જૈસા ઉપદેશ હમ દેંગે વૈસા ઉપદેશ દેને વાલે કમ હૈ ઇસલિયે હમારા ઉદ્યમ નિરર્થક નહીં હૈ. કોઈ કરતા ભાવ નથી આચાર્ય દેવને કે આ વાણી પહોંચે, આ તાડપત્ર પહોંચે, ખ્યાલ આવે છે? પરંતુ વિશ્વાસ છે કે પહોંચશે, કરતા ભાવ નથી પરંતુ વિશ્વાસ છે કે પહોંચશે. જેની ભવિતવ્ય હોનહાર જાગી છે, 2000 વર્ષ પહેલા લખેલા તાડપત્ર ઉપરની ગાથાઓ અને 1000 વર્ષ પહેલા લખેલી ટીકાઓ આપણા સુધી પહોંચી કે નહીં બોલો, આવ્યા કે નહીં એ સંત લઈને બોલો, ખ્યાલ આવે છે? તો આપણે એવો પુણ્યનો ઉદય હતો તો આપણા સુધીને વાત પહોંચી. હવે કમી છે તો આપણા પુરુષાર્થીને રૂચિ, ઉદયે તો આપણને બધું આપી દીધું છે, કાય જ બાકી નથી રાખ્યું. આવી ઉત્તમ વાત જે સાક્ષાત કુનકુન આચાર્ય દેવ સિમંદર ભગવાનના સમોષણમાં જઈને સાંભળીને આવીને એ વાતને લિપિબદ્ધ કરી અને ગુરુદેવશ્રીએ આત્મા અનુભવ પ્રમાણ કરીને એ વાત આપણી સામે મૂકી, હવે આમાં શું શંકા કરી, આમાં શું સંદેહ થવો, આમાં શું કોઈ વિકલ્પ આવો, અરે આ પરમ સત્ય મહાવ્રતના ધારી એવા આચાર્ય દેવે કહેલી વાત, અનુભવમાંથી નીકળેલી વાત, ડૂબકી મારી મારીને અંદરમાં આત્મદર્શન કરી, એક અંતર મુહૂર્તમાં સહસ્ત્ર વાર, કેટલી વાર, સહસ્ત્ર વાર એટલે 1000 વાર એક અંતર મુહૂર્તમાં જે આત્માનો અનુભવ કરીને બહાર આવે છે ને, વંદતુ સંવત્સતે ગયા અંદર, પછી બહાર ગાથા લખી થોડીક અંદર, કોઈ પ્રતિબંધ નહીં, કોઈ પરાધીનતા, કોઈ આગ્રહ નહીં, કોઈ હટ નહીં, કોઈ કરતા ભાવ નહીં. અરે સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે કાંઈ નથી કર્યું. આખી ટીકા લખ્યા પછી છેલ્લે કે છે અમૃતચંદ્ર આચાર્ય દેવ સ્વરૂપ ગુપ્ત હતા, એ તો આ તો લખવાનું કાર્ય જે થવાનું હતું થઈ ગયું અને જે કામ થવાનું હતું થઈ ગયું. અરે આ તો ભવિતવ્ય જીવોની એવી હતી કે આ વાત લખાઈ ગઈ અને પહોંચી. કેવી પરિણતિ હશે બોલો, ખ્યાલ આવે છે? જો સંસાર લગને લગા હે અસાર, નિજ જાયકે કી સુદ આઈ હે. આ કેમ યાદ આવ્યું ખબર છે? મુનિરાજને યાદ કરે ને, યતિયો કા માર્ગ, યતિયો કે માર્ગ કી, યતિ એટલે મુનિ, મુનિયો કે માર્ગ કી મહિમા અપાર, નિજ ક્યા દ્વાદશ અનુપ્રેક્ષા મન ભાઈ હે. મુનિયો કે માર્ગ કી મહિમા અપાર, એવી મહિમા આપણને મહિમા આખા દિવસમાં કેટલી વાર દેવશાસ્ત્ર ગુરુની, કેટલી વાર આપણી સ્વરૂપની કેટલી વાર મહિમા. અરે બેટા એના અંદરથી ઉછાળો આવે છે, હું પરમાત્મા, અરે હું તો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું, હું તો પરિપૂર્ણ છું, હું આ પર દ્રવ્યને અડતો નથી, બોલવામાં નહીં, ભાવભાષણમાં, વિચારમાં, શ્રદ્ધામાં, દ્રઢતામાં આખો દિવસ આ પ્રણતી ચાલવી જોઈએ. મહિમા આપણને જગતની આવે, લૌકિક વસ્તુઓની આવે, ઘર કુટુંબ પરિવારની આવે, અરે એની મહિમા કરીને ક્યાં જશે? આ એક પરની મહિમા કરવાના ભાવમાં બોલું, ખોટું બોલું, બોલું બેન, બોલું ને, એક પરની મહિમા કરવાના ભાવમાં એ જ સમયે કર્ણાનીઓ કહે છે પંચ પરાવર્તનનો બંધ થાય. પરદ્રવ્યની મહિમા આવે છે ને, આ શરીરની, ઘર કુટુંબ પરિવારની, બહારની વસ્તુઓની, મોબાઈલ હોય, આ હોય, તે હોય, ફલાણું દીકરું, ગાડી, બંગલા, નોકર, ચાકર, જે પણ મહિમા આવી ને, અરે વાહ, અરે વાહ, અરે વાહ, અરે વાહ થયું, પછી પાછે પાંચ પરાવર્તનનો બંધ થાય છે. વિચાર કરો, ગંભીરતાથી વિચારા જેવું છે કે ખરેખર આપણી શ્રદ્ધા અને આપણો અભિપ્રાય કેટલો અંદરથી તત્વના આધારે ધડ થાય. ક્ષયક્ષમ જ્ઞાન ઓછું હશે તો ચાલશે, એ પોસાશે, પરંતુ વિપરીત જ્ઞાન નહીં પોસાય. માર્ગમાં ક્ષયક્ષમ જ્ઞાનની અધિકતાની જરૂર નથી, પરંતુ વિપરીત જ્ઞાન અને અભિપ્રાય તને ક્યાંય નરક નિગોદમાં ફેંકી દેશે. અને ત્યારે પછી એમ થશે, અરે અવસર મળ્યો અને કામ કર્યું નહીં, આવો દુર્લભ અવસર મળ્યો છે, તો ખરેખર આપણે એનો પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ. જો આપણી પાસે 10-15 મિનિટ છે, આપણે આની પછીની ગાથા લઈએ, પાંચમી ગાથા છે. હવે કહે છે કે ભાઈ આ ઉપદેશ દાતા ઉપદેશ આપવાના છે, હિતનો ઉપદેશ, સુખી થવાનો ઉપદેશ, દુઃખથી મુક્ત થવાનો ઉપદેશ, ભાઈ ઉપદેશ દાતા કેવા હોય? ખ્યાલ આવે છે? વક્તાનું સ્વરૂપ સમજાવે છે. 12 પોઈન્ટ છે, જેટલા લેવા છે આપણે લેશું, બરાબર છે? હવે પાંચમી ગાથા આપણે એનું હરિગીત પાઠ કરીએ, પછી 12 પોઈન્ટની આપણે ચર્ચા કરીએ, જેમાં એક એક, હું સવારના એનો સ્વાધ્યાય કરતી હતી, એક એક પોઈન્ટમાં ગુરુદેવશ્રી ઉભા થશે. કારણ કે ખરેખર તો સૌથી મોટા વક્તા કોણ છે? વક્તા, પ્રવચનકાર, વક્તા, સૌથી મોટા વક્તા કોણ છે? તો કે તીર્થંકર પરમાત્મા. એના પછી ખરા વક્તા એટલે કે બોલવાનો અધિકાર, સમજાવવાનો અધિકાર, સમજાય છે? ખરેખર ગંધર પરમાર. એના પછી આચાર્ય દેવો, એના પછી શ્રાવકો જ્ઞાનીઓ, અને પછી જ્ઞાની ધર્માત્મા, ગુરુદેવશ્રી જેવા જ્ઞાની ધર્માત્માઓ. ખરેખર એ જ ખરા વક્તા છે. આપણે તો બેસીને સ્વાધ્યાય કરીએ છીએ, વિચારોની આપ લે કરીએ છીએ, અને ગુરુદેવશ્રી નો બોધ આટલું તત્વ સ્પષ્ટ આપણી સામે ન મૂક્યું હોત તો ખરેખર આપણને વિચાર આવે કે આપણે આવી રીતના બેસીને સ્વાધ્યાય પણ ન કરી શક્યા. આત્મા બોલતા શીખ્યા છે તો પણ ગુરુદેવશ્રી પાસે શીખ્યા છે કે એટલું સરસ જીનવાણીમાં ભરેલા રહસ્યને ડંકાના ચોટે આપણી સામે એમણે મૂકી દીધું છે. હવે ખરેખર કોળીઓ તૈયાર, ભોજન તૈયાર, ખાલી ભોજન તૈયાર નહીં, ભોજન તૈયાર, કોળીઓ તૈયાર, મોડામાં મૂકી દીધો છે. હવે આપણે ખાલી એને ગટકવાનો છે, આપણે એને અંદર ઉતારવાનો છે, બસ એટલું કામ આપણે કરવાનું છે. આ આગમનું સેવન, યુક્તિનું અવલંબન અને પરંપરા ગુરુનો ઉપદેશ સાંભળીને સ્વાનુભવથી વાત કરી છે. હવે આપણે સ્વાનુભવથી વાતને પ્રમાણ કરવાની છે. પ્રમાણ વચન ગુરુદેવ, આપ કહો છો પરમાત્મા છો, અમને લાગે છે કે અમે પરમાત્મા છીએ. આપ કહો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, અમને ખરેખર આ વાત બેસે છે કે ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે. અગર કરે તો એ જીવને પહેલા તો જડ થવું પડશે, જડમાં જવું પડશે, પૂદગલમાં કાંઈ કરવા માટે પૂદગલ થવું પડશે. અરે જીવત્વપણું છોડવું પડશે, જડત્વપણું ધારણ કરવું પડશે, જે ક્યારે પણ સંભવ નથી. તો ખરેખર હું પરદ્રવ્યનો કરતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા ખરેખર નથી. આપણે 24 કલાક આ માનીએ છીએ, એનો મતલબ 24 કલાક આપણે સર્વજ્ઞ પરમાત્માના વિરુદ્ધમાં ઉભા છે. પોઈન્ટ સમજાય છે? કેટલો મોટો અપરાધ છે. ભગવાન કહે છે કે તું નથી કરતા, તું અકર્તા સ્વભાવી, જાતા સ્વભાવી, દ્રષ્ટા સ્વભાવી આત્મા છો. અને આપણે કહે છે ના, હું કરું છું. ને મેં કહ્યું કરવું તો પડશે, કોણ કરશે? નહીં કરું તો કોણ કરશે? કોણ ચલાવશે? કોણ કરશે? અરે તું કેવા વિરુદ્ધ ભાવમાં ઉભો છે. હવે તો તત્વના અનુકૂળ વિચાર તો કર, વિચાર તો કર, પછી વિચાર કરતા નિર્ણય થશે, નિર્ણય થતા અનુભવ થશે. તો હવે વક્તાનું સ્વરૂપ અહીંયા સમજાવે છે કે ઉપદેશદાતા વક્તા કેવા હોય છે, એમનું સ્વરૂપ. યદિ એસા હૈ તો ઉપદેશદાતા કેસે ગુણો સે યુક્ત હોના ચાહિયે. ઉપદેશદાતાના ગુણો કેવા હોય, કેવા હોય વક્તા? જો આ વાત સાંભળીને પણ આપણને ઘણો કોન્ફિડન્સ આવશે, ખ્યાલ આવે છે? કેવી રીતના આપણે એક એક વાત લેશું જે આપણે આગળ સમજીએ. જો એસ પ્રશ્ન કા ઉત્તર યહાં દિયા ગયા હૈ, બરાબર છે? હવે જો આપણે 4 લાઈન છે આ ગાથા, 5મી ગાથા છે, એને આપણે હરિગીત પાઠ પહેલા ગાઈએ અને પછી આપણે એનો અર્થ વાંચીએ. ધર્મ કથા કહેને કા અધિકારી હો પ્રજ્ઞા યુત શાસ્ત્રજ્ઞ હો પ્રતિભા સંપન્ન. બધા સાથે ગાઈ શકો છો, તમને દેખાય છે ને? હા, તો બધા સાથે ગાઈ શકો. અગર તમને અનુકૂળ હોય તો બધા સાથે ગાઓ મારી સાથે, બરાબર? ધર્મ કથા કહેને કા અધિકારી હો પ્રજ્ઞા યુત શાસ્ત્રજ્ઞ હો પ્રતિભા સંપન્ન ક્ષીણ આશામય લોક સ્થિતિ કાવ્ય પ્રશમ રાગ દ્રષ્ટા પ્રશ્નો કા પ્રશ્ન સહન કરને વાલા પ્રભુતા યુત ગુણ નિધિ મૃદુ ભાષી સબકા મન હરને વાલા. કેટલી સરસ ગાથા છે. આ બધા ગુણો કહી દીધા. કોના? વક્તાના. કે વક્તા કેવા હોય છે. જો શું કે છે, ધર્મ કથા કહેને વાલે સભાનાયક ગણી મેં નિમ્ન ગુણ હોના ચાહિયે. શું કીધું? કોણ છે? સભાનાયક છે, સભાના હીરો છે. ખ્યાલ આવે છે? ગુરુદેવજી, આપણે તો એવો આપણો એટલે મારો એવો સદભાગ્ય નથી રહ્યો કે ગુરુદેવજીને સાક્ષાત જોયા હોય પ્રવચન કરતા. ઘણા બધાએ ગુરુદેવજીને સાક્ષાત પ્રવચન કરતા ગાદી પર બેસીને અને એમની પ્રભુતા સમજાય છે, એમનો ઉત્સાહ, એમનો ચહેરો, એમના ચહેરા પર ઝલકતું તત્વ, વૈરાગ્ય, વિરક્તા ઘણા બધાએ જોઈ છે. તે સભા નાયક, સભાના કોણ છે? વક્તા કોણ છે? સભાના નાયક છે. ખ્યાલ આવે છે? તો હવે એ સભા નાયક જે વક્તા છે એમના ગુણો કેવા હોવા જોઈએ એ ગાથા છે. પછી આગળની ગાથા આપણા માટે છે કે શ્રોતાના ગુણ કેવા હોવા જોઈએ. હમણાં વક્તાના ગુણ કેવા હોવા જોઈએ એની ચર્ચા કરીએ. જો યહ બુદ્ધિ વહ બુદ્ધિમાન હોના ચાહીએ, ક્યોંકિ બુદ્ધિહીન મેં વક્તાપના સંભવ નહીં હૈ. પહેલો પોઈન્ટ શું કીધો? બુદ્ધિમાન હોના ચાહીએ. નાના નાના પોઈન્ટ છે, ઘણા બધા સરસ સરસ પોઈન્ટ છે. બુદ્ધિમાન હોના ચાહીએ, વક્તામાં એટલી બુદ્ધિ એટલે એટલું જ્ઞાન હોવું જોઈએ કે કઈ વાત, કયા અનુયોગની કઈ વાત સભામાં ક્યારે કોની સામે કેવી રીતે મૂકવી. અને આ ગુણ ગુરુદેવશ્રીમાં બહુ અજબ ગજબનો હતો કે નહીં બોલ. જ્યારે દ્રષ્ટિનું જોર, ખ્યાલ આવે છે, જ્યારે શ્રદ્ધાનો વિષય ભગવાન આત્મા, શુદ્ધાત્મા, પારણામિક ભાવ એની ચર્ચા આવે તો એ ખુમારીમાં વયા. કેમ? કારણ કે ખરેખર એ મૂળ વાત છે. અને પછી એની સાથે સાથે એવું નહીં એકાંત, પછી એની સાથે સાથે જ્યારે પરિણામની વાત આવે, પર્યાયમાં થતા દોષોની વાત આવે, આચરણની વાત આવે, ખ્યાલ આવે છે? તો એ વાત પણ ત્યારે બુદ્ધિમાનીથી મુક્ત, જેવી રીતના કોઈ લીમડાના ઝાડના પાન તોડતા હોય, ખ્યાલ આવે છે? તો તરત ત્યાં સ્વાધ્યાય મંદિરથી અવાજ આવશે. શું અવાજ આવશે? કે ભાઈ એ પાન નહીં તોડ, બાળકોને કોઈ લીમડાના પાન ન તોડે. કેમ? કારણ કે એમાં ભૂતકાળના આપણા અનંત માતા પિતા છે અને ભવિષ્યના અનંત સિદ્ધ છે, ખ્યાલ આવે છે? તો આચરણની વાત છે. પછી કથા કહાનીઓ એટલે પ્રથમા નિયોગની વાત. તો જયારે નેમિનાથ ભગવાનની કથા હોય કે પછી દ્વારકા બળવાની વાત હોય, ખ્યાલ આવે છે? તો એની જે વાત છે તો એ વાત સભામાં મૂકશે, વૈરાગ્યની પુષ્ટિ થાય. વક્તાનો એક માત્ર ઉદ્દેશ અને અભિપ્રાય શું છે? વાત મૂકવા પાછળનો, જીનવાણીની વાત મૂકવા પાછળનો અભિપ્રાય શું છે બોલો? કે સામે બેસેલો જીવ તત્વ પામે એના કશાયની અત્યંત મંદતા થાય. કારણ કે વક્તા તો પોતે અત્યંત મંદ કશાય છે. વક્તા તમે એટલે જ કીધું કે જે જ્ઞાની છે જ ખરા વક્તા છે, તો જે સમ્યક દ્રષ્ટિ છે જ ખરા વક્તા છે. એમની તો પ્રણતિમાં તત્વ વસેલું છે, એમની તો શુદ્ધ પ્રણતિ નિરંતર ચાલુ છે, એમની તો સમ્યક જ્ઞાનની ધારા નિરંતર ચાલુ છે. આ તો ચારિત્રના કશાયના ઉદયજન્ય રાગ ભાવ આવે છે, ઉપયોગ બહાર આવે છે, અંદર સ્થિર રહી નથી શકતા, એટલે સમજાવવાનો, કહેવાનો, બોધ આપવાનો, ઉપદેશ આપવાનો ભાવ આવે છે. બીજું શું છે? વક્તાને બોલો, જગત પાસેથી કાંઈ નથી જોતું, અને અગર કઈ જોતું હોય અહીંયા લખ્યું છે આગળ ત્રીજા પોઈન્ટમાં, અગર અભિલાષી છે, કોઈ ખોટો ઉદ્દેશ છે, અભિલાષ છે, કોઈ આશા છે, કોઈ તૃષ્ણા છે, કોઈ લોભ છે, કોઈ ઈચ્છા છે શ્રોતાઓ પાસેથી, તો એ વક્તા જ નથી. ખ્યાલ આવે છે? એટલે કેટલો નિર્દોષ ભાવ છે, કેટલું નિર્દોષ જીવન છે, કેટલો નિર્દોષ અભિપ્રાય છે કે સામે બેસેલા જીવોના અત્યંત અત્યંત અજ્ઞાનમય ભાવ સમ્યક જ્ઞાન રૂપે પ્રણમે, જગતના જીવો વાત પામે, કોઈ જીવ દુઃખી ન થાય, કોઈ જીવ ક્યાંય ઉદયમાં અટકે નહીં, કોઈ જીવ મિથ્યાત્વનું પોષણ કરીને, જે ભવ મિથ્યાત્વના અભાવ માટે મળ્યો એમાં મિથ્યાત્વનું પોષણ કરીને આ જગતમાંથી ના ભવમાંથી ના જાય, એ જ અભિપ્રાય છે ને? તો એટલે કહે છે કે બુદ્ધિમાની હોવો જોઈએ, ખ્યાલ આવે છે? એટલો વિવેકી હોવો જોઈએ કે કઈ વાત સભામાં ક્યારે મૂકવી, ચારેવાની યોગની વાત મૂકવી, એકાંત નહીં અનેકાંતમય વસ્તુની વાત મૂકવી, ખ્યાલ આવે છે? બધા સિદ્ધાંતો સામે મૂકો, પછી દ્રવ્ય પક્ષ પણ સામે મૂકો, પર્યાય પક્ષ સામે મૂકવો, બે દ્રવ્યની સ્વતંત્રતાની વાત મૂકવી, સ્વાધીનતાની વાત મૂકવી, દ્રષ્ટિના વિષયની વાત મૂકવી, અભેદની વાત મૂકવી તો ભેદની પણ વાત મૂકવી, સ્વની વાત મૂકવી તો પરની પણ વાત મૂકવી, જીવનું સ્વરૂપ સમજાવું તો પૂતગલનું સ્વરૂપ પણ સમજાવું. કારણ કે અનાદિકાળથી એકત્વ પૂતગલમાં ચાલે છે, પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયા છે. સિરિયસલી આ ભાવ છોડીને આ શરીર અહીંયા પડ્યું અને અહીંયાથી ચાલ્યા ગયો આત્મા, ખ્યાલ આવે છે? અને બીજા ભાવમાં ગયો, નવું શરીર ધારણ કર્યું. વિગ્રહગતિનો સમય તો કેટલો ઓછો છે, નવું શરીર ધારણ કર્યું અને જે શરીર ધારણ કર્યું એમાં તન્મય. આ સંસારનું સ્વરૂપ છે, અનાદિકાળથી આપણા કરતા આવ્યા છે. તો હવે તો આ એકત્વતા, તન્મયતા, આ કરતા ભાવ, આ પોતાપણાનો ભાવ, આ શરીર પૂતગલ પર દ્રવ્યમાં જે અનાદિકાળથી ચાલુ છે એને તો હવે તોડો. આખી આપણી દુનિયા, આપણી સોચ, આપણી દ્રષ્ટિ, આપણો અભિપ્રાય, આપણી વિચારધારા આખી અલગ હોવી જોઈએ, જે ગુરુદેવશ્રીની હતી. બધાને ભગવાન જોતા હતા. કોઈના ઉદય ભાવ મુખ્ય થઈ જાય તો અરે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમને ક્ષમા કરજો. ક્ષમાના અવતારે સાચા વક્તા હતા, ચારે અનુયોગની મૂર્તિ હતા. અંદરથી વૈરાગ્ય ઉછળતો હતો તો દ્રષ્ટિનું જોર પણ ઉછળતું હતું, જ્ઞાન ઉછળતું હતું તો આચરણ પણ એવું ઉછળતું. અરે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું ભયાંતર નિર્ગ્રંથ જો. આ વક્તા જે ચોથા ગુણસ્થાનમાં હોય એ પાંચમા ગુણસ્થાનમાં પ્રવેશ પામવા માટે તત્પર પુરુષાર્થી, અને પાંચમામાં હોય તો મુનિ અવસ્થા, ખ્યાલ આવે છે? અહીંયા તો ચોથા ગુણસ્થાન વાળા મુનિ અવસ્થાની એવી અપૂર્વ ભાવના ભાવે છે કે અરે અમારા જીવનમાં આવો અવસર ક્યારે આવશે, આવો અવસર ક્યારે આવશે, જ્યારે થઈશું ભાયાંતર નિર્ગ્રંથ, ભાયાંતર નિર્ગ્રંથ વિચર શુક મહત પુરુષના જિસ પંથ ચલે ભગવંત વહી આજ. બરાબર, પહેલો પોઈન્ટ આવ્યો બુદ્ધિમાની, બુદ્ધિમાન હોવા જોઈએ. પછી બીજો સમસ્ત, વહ સમસ્ત શાસ્ત્રો કે रहस्य का जानकार होना चाहिए, क्योंकि शास्त्रों के सांगोपांग ज्ञान बिना यथार्थ अर्थ बासित नहीं होता। समस्त शास्त्र न ज्ञाता हुआ जो ये वक्ता गुरुदेव श्री पहला बहु पहला बदा ने ख्याल छे धवला जय धवल महाधवल ऊपर षटखंडागम ऊपर प्रवचन आप्या छे। कर्णानयोगनी वातो पण एटली बधी एमना प्रवचनोमां सूक्ष्म सूक्ष्म आवती होय छे। घणी वार आपणने ख्याल आवे केटलो अभ्यास समय सारजी मळ्युं एनी पहला तो स्वाध्याय करता हता, एटले के जे श्वेतांबर ग्रंथ केता ना केटला अमे तो ग्रंथ वाचता दुकाने बेसता तोय अमे हजारो श्लोको वाचता कंठस्थ करता, परंतु समय सारजी मळ्या बाद जीनवाणी मळ्या बाद तत्व मळ्या बाद तो एमनुं आखू जीवन बदलाय। કેટલા કેટલા કલાક ખાડામાં બેસીને આ ગ્રંથોનો અભ્યાસ કરતા એના રહસ્ય સમજતા, એવું નહીં કે ખાલી એક બધા સર્વાંગ ચારે અનુયોગના ગ્રંથ, કારણ કે ચારે અનુયોગ વિતરાગતાનું પોષણ કરવા વાળી છે। ચારે અનુયોગમાંથી વિતરાગતા નિતરે છે, એટલે જે અનુયોગ વાંચો એમાંથી તત્વ કાઢો, વિતરાગતાનું પોષણ કરો, શ્રદ્ધાનું સમ્યક કરો, નિર્ણય સમ્યક કરો, વિરક્ત થાઓ। સંસાર શરીર ભોગોથી હવે તો વિરક્ત થાવ, અરે જે છૂટી જવાનું છે અને જે વિભાવ બદલાઈ જવાના છે અને જે સંયોગ છૂટી જવાના છે એનો હવે ક્યાં સુધી ભરોસો અને આશ્રય લઈને બેસું, ક્યાં સુધી એના બલ પર જીવશું? હવે તો પોતાની પ્રભુતા અને પોતાના સ્વભાવના આશ્રયથી જીવો। અંદરથી મસ્તી અને ખુમારી અંદરથી આવી જોઈએ કે હું આ વિશ્વનો કોઈ અલૌકિક પદાર્થ, અરે મારા અંદરમાં અનંત કાળ સુધી અનંતી 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 કેવળ જ્ઞાનની પર્યાય નીકળે એવો હું કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું। શક્તિ અપેક્ષા એટલે બધી પર્યાય અંદરમાં ગર્ભિત છે, એનો સમય આવશે એટલે વ્યક્ત થશે। તો ક્યારે? કે જયારે તું તારા આવા શક્તિશાળી ભગવાન આત્માનો નિર્ણય કર થાય છે। નિર્ણય કે હજી એવું લાગે છે કે હું ગોરો હું કાળો હું સુંદર હું કુરુ હું લાંબો હું થોડું કામ હોતો થોડું કામ હોતો થોડું કામ હોતો પંચ યાદ રાખજો પંચ પરાવર્તનનો બંધ થાય છે આવા બધા ભાવોમાં। આ ભાવથી જ ભવની પ્રાપ્તિ થાય છે, પરણામથી બંધ અને પરણામથી મોક્ષ। હવે પરિણામ કઈ દિશામાં, રૂચિ કઈ દિશામાં જઈ રહી છે એનો નિર્ણય ખરેખર કરવો જોઈએ। તો આગળ જો શું કે છે, લોક વ્યવહાર એટલે બીજો પોઈન્ટ શું આવ્યો, સમસ્ત શાસ્ત્રો કા જ્ઞાતા હોના છે, ત્રીજો પોઈન્ટ છે, પૂરું કરું છું આપણો સમય થઈ ગયો। ત્રીજો પોઈન્ટ છે વહ લોક વ્યવહાર કા જ્ઞાતા હોના ચાહીએ, ક્યોંકિ લોક રીતિ કે જ્ઞાન વિના વહ લોક વિરુદ્ધ વર્તન કરે। એક લોક વ્યવહારનું પણ જ્ઞાન હોવું જોઈએ કે લૌકિકમાં પણ આપણું આ જેવી રીતના કોઈ ગ્રહસ્થ વક્તા છે, ખ્યાલ આવે છે? તો એ ગ્રહસ્થ વક્તા પણ લૌકિકમાં પણ કેવું આચરણ હોવું જોઈએ, ઘર કુટુંબ પરિવાર પ્રત્યે, માતા પિતા પ્રત્યે, વડીલો પ્રત્યે, સાધર્મીઓ પ્રત્યે બેઝિક આચરણ, લોક વ્યવહાર એટલે બેઝિક આચરણ। જેવી રીતના આજકાલના જમાનામાં વિચાર કરો કોઈ જ્ઞાની ધર્માત્મા મોબાઈલ હોય મોબાઈલ બંધ કરીને સ્વાધ્યાયમાં બેસે, ખ્યાલ આવે છે? પછી તમે સભામાં આવો, કોઈ બીજા વક્તા અહીંયા સ્વાધ્યાય કરતા હોય, કોઈ આવ્યું સભામાં તો જ્યાં જગ્યા છે ત્યાં બેસી જાઓ, આગળ આવવાની ઈચ્છા લોભ, એક લૌકિક વ્યવહાર પણ આપણા જીવનમાં કેટલો હોવો જોઈએ, ખ્યાલ આવે છે? તો એ પ્રકારની લોક નીતિ રીતિ એક અન્યાય અનીતિ અને અભક્ષી રહિત તો વક્તાનું જીવન એટલે જ્ઞાનીઓનું જીવન હોય છે, પરંતુ એક લોક વ્યવહાર પણ એમનો એટલો, જેવી રીતના ગુરુદેવને જો સાધનની વાત્સલ્ય કેટલો હતો, એક લોક વ્યવહારમાં કોઈ આવ્યું હોય તો આવો આવો પંડિતજી આવો આવો બેસો ચર્ચા કરે વાત સાંભળે વાત પૂછે પરિવારજન વિશે પૂછે, અરે કોઈ બીમાર હોય તો એમને ધર્મ સંભળાવવા જાય, ખ્યાલ આવે છે? તો આ એક વ્યવહાર બહારનું આચરણ પણ કેટલું સરસ અને કેટલું મધુર હોય છે, બરાબર? લાસ્ટ આપણે લઈ લઈએ ફોર્થ પોઈન્ટ, વ આશાવાન, બહુ સરસ પોઈન્ટ છે, મહત્વકાંક્ષી નહીં હોના ચાહીએ ક્યોંકિ આશાવાન હોને પર વહ શ્રોતાઓ કા મનોરંજન કરના ચાહેગા યથાર્થ અર્થ કા પ્રરૂપણ નહીં કરેગા। કેટલો ખતરનાક પોઈન્ટ છે, શ્રોતાઓનું મનોરંજન નથી કરતા વક્તા, યથાર્થ વાત મૂકે છે, પછી કોઈને ન ગમે તો, શ્રોતાઓમાં કોઈને ન ગમે તો, કોઈ એવી કડક વાત આવી જાય તો, આચરણ વિરુદ્ધ વાત આવી જાય તો બોલો, અરે વક્તાને કોઈ એવી અભિલાષા કે આકાંક્ષા નથી કે હું કોઈકને ગમે એવી, કોઈને ગમે એવી વાત નથી મૂકવી, સાચી વાત મૂકવી. કોઈ અભિલાષી નથી, કોઈ અભિલાષા નથી, કોઈ લોભ નથી, કોઈ તૃષ્ણા નથી કે કોઈ બીજું ઇન્ટેન્શન નથી. ખાલી પરમ સત્ય જીન વાણી, જીનેન્દ્ર ભગવાનની વાણીમાં અને જ્ઞાનમાં જે સ્વરૂપ આવ્યું છે અને વાણીમાં જે પ્રતિપાદિત થયું છે, ગંધર્વ પરમાત્માએ જે ઝીલ્યું છે અને આચાર્ય પરંપરા દ્વારા જે લિપિબદ્ધ થઈને ગુરુદેવ શ્રીના મુખ વડે આપણને આ વાત મળી છે, કોઈથી ક્યારે ડર્યા નથી. કોઈ શેઠિયા હોય તો બોલો, ઉલટાના ગુરુદેવશી તો ઓર વધારે વેરા, અરે ભાઈ હે શેઠિયા શું થશે, એટલે હાર પહેરીને બેસતા હતા ને, સાંભળ્યું છે, અરે આ તો બધું ધૂળ છે, આ તો બધી માટી છે, આ તો બધું અહીંયા રહી જવાનું છે, શું આવશે સાથે. તો એ રીતે એક નિરંતર નિશંકતા, નિર્ભયતા અને નિરપેક્ષતા એ વક્તાનો એક બહુ મહાન ગુણ છે, જેનાથી સત્ય વાત સભાની સામે મૂકીને જગતના જીવોનું હિત થાય, કલ્યાણ થાય અને જે સંયોગવાદીમાં આસક્તિ છે છૂટે અને સ્વભાવમાં અંદરમાં રક્ત થાય, લીન થાય એવી અભિલાષા વક્તાની હોય છે. એટલે માટે કહે છે કે કોઈ મનોરંજન કરવા માટે નહીં, પરંતુ યથાર્થ અર્થનું પ્રરૂપણ કરવા માટે વક્તા વાણી દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવે છે. 5 પોઈન્ટ લઈ લે. વક્તા કેવા હોય કે કાંતિમાન અને પ્રભાવશાળી હોનાર. બધા ગુરુદેવશ્રીમાં બધા પોઈન્ટ ફિટ થાય. કાંતિમાન અને પ્રભાવશાળી કેવા હતા? પ્રભાવશાળી હતા ને, એકદમ આમ બેઠા હોય તો એ લાગે અલગ જ તરી આવે. સભામાં બેઠા હોય અને કોઈએ ગુરુદેવશ્રીને ક્યારે જોયા ના હોય તો ખબર પડી જાય કે નહીં કે આ ગુરુદેવશ્રી છે, કાનજી સ્વામી છે જેની વાત કરતા હતા આપણે પહેલી વાર મળવા આવ્યા હોય, બરાબર ને? તો કે છે કે પ્રભાવશાળી, પ્રભાવ એવો હોવો જોઈએ, ખ્યાલ આવે છે? તેજ એવું હોવું જોઈએ, કોન્ફિડન્સ એવો હોવો જોઈએ, આત્મવિશ્વાસ, નિડરતા એવી હોવી જોઈએ કે સત્ય વાત મૂકવા પાછળ કે મૂકવાની વખતે જરા પણ કોઈ પણ પ્રકારનો ડર ભય કે લોભ આશા ન હોય. ક્યોંકિ શોભાય માન ન હોને પર વહ મહાન કાર્ય ઉસે શોભા નહીં દેવા. મહાન કાર્ય છે કે નહીં? જીન વાણીની વાત મૂકવી અને સાચી વાત મૂકવી, અનુભવ કરીને, પ્રમાણ કરીને, ડંકાના ચોટે જગતની સામે કે જે જગતના અભિપ્રાય કઈક વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ ચાલે છે, કોઈક અભિપ્રાય લઈને સામે બેઠા છે, કોઈક પોતાની સોચ લઈને સામે બેઠા છે, એની સામે આ વાત મૂકવી, સત્ય વાત, પરમ સત્ય સનાતન વાત મૂકવી, એ કોઈક એક પ્રભાવશાળી અને કોઈ એવો દુર્લભ વિરલો જીવ જ કરી શકે છે, જે આપણી વચ્ચે આપણા કોઈ મહાન પુણ્યના ઉદયથી આવા ગુંડાવસર પીણી પંચમકારમાં આવા તીર્થંકર પાસેથી તીર્થંકરની વાત લઈને અને એ વાતને અનુભવ કરીને આગળ તીર્થંકર થઈને મોક્ષે જવાવાળો જીવ ખરેખર આપણી માટે જ અહીંયા આવ્યા અને આપણને સ્વરૂપ સમજાયું. આ સ્વરૂપ સમજીને આપણે આપણું આત્મકલ્યાણ કર્યું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકારી હૈ ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બારી હૈ વંદના શત બારી હૈ. અને કાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માતનો, ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુદેવનો, ધન્યતા પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો.